અયોધ્યામ જામનગરની આખી વસ્તીમાંથી એક જ માનવી, એ ખોવાયેલ બાળક નાગડાની માનસિક ખોર કરતું હતું, એ પણ એક બાળક જ હતું. સત્તા જામનો 7-1 વર્ષનો દીકરો અજો જામ નાગડા વજીરની ઝાલર વગાડતી મૂંગી પ્રતિમાનો પ્રેમી હતો. નાગડો અને અજો શિવાલયમાં થોડી એકાંત મેળવી લેતા અજો શિવાલયના ઘંટને આંબી શકતો નહીં. નાગડો પોતાના શરીરની ગોળી કરતો, તેના પર ચડીને અજો મહાદેવનો ટેકરો રણઝણાવતો હતો. નાગડો ને અજો આશાપરાના દેવરની પાછલી કોરે કલાકો સુધી વગર બોલ્યા બેસી રહેતા એકબીજાના પંજા મેળવીને જાણે ભાવિના અબોલ આત્મબંધનો બાંધતા. બે બાળકોના એ મૂંગા કોલની માં આશાપરાની આંખોની કોળીઓ સાક્ષી બની હતી. એક દિવસ બાપુ સત્તા જામે આ બે બાળકોનો મેરાપ જોઈને નફરત બતાવી હતી. અજાનો કાન ખેંચીને બાપે સૂચના કરી હતી કે એ જોરારનાની સોબતે બાયલો બનીશ, બાયલો. તારા બાપનું રાજપાટ બાયલાથી નહીં સચવાય, ખબરદાર જો ફરીથી એની ભેરો રમતો ભમતો દેખાયો છે તો. નાગડાને ખબર નહોતી પડી કે વર્તા દિવસથી ભેરું કેમ આવતો બંધ થઈ ગયો. નાગડાએ રોજે રોજ વાટ જોઈ હતી. બોકડા ગાડીમાં અજાને બેસાડીને પાસવાનો નીકળતા ત્યારે નાગડો આંબાની ઓછે ઊભો રહેતો, અજાને ધરાઈ ધરાઈને જોઈ લેતો પણ બોલાવી શકતો નહીં. ભાઈબંધીની મેખો વર્તમાનમાંથી ઉખડી જઈને જાણે કોઈ આગે આગેના ભવિષ્યકાળના મેદાન પર ખોડાતી હતી. ભેરુની બોકડા ગાડી નજીક નજીક આવતી ત્યારે નાગડો માર્ગ કાંઠાના ઝાડ ઉપર ખિસકોલાની ઝડપથી ચડી જતો અને આંબાનો ઝીણો મરવો, લીંબોરી પેપો અથવા આંબલીનો કાતરો અજાના ખોરામાં ટપ દઈને પડતા મૂકતો. અજો ઊંચે જોતો ત્યારે બે આંસુભરી આંખો એની નજરે આવતી. એવો ભાઈબંધ ગાયબ બન્યા પછી અજાને થતું કે આ બોકડા ગાડી હાંકતો હાંકતો એકલ પંડે આ સંસારમાં ભ્રમણ કરું, ભાઈબંધની ભાર લઉં, બે જણા બોકડા ગાડીમાં બેસીને દિલ્હીના પાતશાહ પાસે પહોંચશું, ચાકરી માંગશું, સાવજ મારીને શેર બહાદુરો બનશું, પાતશાહ અમને સિરોહીની શમશેરોએ સોહતા કમરબંધો બંધાવશે. દિલ્હીના પાતશાહ પાસે પહોંચવાની બાર કુંવર અજાની ધૂન હમણાં હમણાં વધુ તીવ્ર બની હતી. તેના બે કારણો હતા. બાપુ સતો જામ અમદાવાદના સુલતાનના ભક્ત બન્યા હતા. બાપુ તાજા જ અમદાવાદ જઈ આવ્યા. બાપુ આવ્યા ત્યારે વસ્તીએ એમનું ધામધૂમથી સ્વાગત કર્યું. એ સ્વાગતમાં બાળક અજાનો જીવ નહોતો ઠર્યો, કોણ જાણે કેમ, પણ બાપુ પ્રત્યે એને ધિક્કાર પેદા થયો હતો. બાપુ સુલતાનને રીઝવીને શું લઈ આવ્યા હતા? જામશાહી સિક્કો પાડવાની સનંદ લાવ્યા હતા, પણ બાપુએ સનંદ નામોસી વહોરીને લાવ્યા હતા અને કચેરી ભરાઈ ત્યારે બાપુના બબ્બે મોઢે વખાણ થતા હતા. ઓહો, સી ચાતુરી વાપરીને બાપુએ ગુજરાતના સુલતાનને રીઝવ્યો હતો. કોઈ જ નજરાણો નહોતા લઈ ગયા. એક ખૂંચા ઉપર રૂમાલ ઢાંકીને સુલતાન મુઝફર શાહના તખ્ત સામે બાપુએ ભેટ કરી. કમરના મકોડા ભાંગીને બાપુએ સુલતાન સામે કાયા નમાવી. સુલતાને પૂછ્યું, ક્યાં લાયે હો સત્તાજામ? બાપુએ રૂમાલ ઉપાડીને ખૂંચો ખોલ્યો. ખાલી ખૂંચામાં ફક્ત બે સિક્કા પડ્યા હતા. એક હતો મોટો સિક્કો, એનું નામ અહેમદી રૂપિયો, અને બાજુમાં હતું એક નાનકડું રૂપાનાણું. સુલતાન મુસફરે પૂછ્યું, ઇસકા માયના ક્યા હૈ સતજામ? ત્યારે બાપુએ જવાબ દીધો, ખુદાવંદ સુલતાન, આ આપનો સુલતાની રૂપિયો અને આ મારી જામની પાવલી. હું એ મારી પાવલીને સુલતાનના સિક્કા સાથે પરણાવું છું. જે રીતે અમારા વડવાપ જાડેજાઓ પોતાની દીકરીઓને પાછાઓ સાથે પરણાવી પોતાની આબરૂ વધારતા, તે રીતે આ મારી કુંવરી સુલતાનના સિક્કાને પરણાવીને હું આજથી મારી આબરૂ વધારું છું. અચ્છા અચ્છા, શાબાશ સત્તાજામ, તુમ્હારી કુંવરી કી હમે રહે રૂપિયા કે સાથ શાદી કરતે હો, બહુત ખુશ. બડી ખુશી કે સાથ તુમ્હારી યે છોટી ચૌવની કા ચલન ચલાવો, ઇસકા નામ હમેશ કે લીએ કુંવરી હી રખના. હમારા સિક્કા તુમ્હારી કુંવરી દોનો કી શાદી, વાહ જી વાહ, તુમ્હારી ઇજ્જત બઢ ગઈ. એમ બોલીને સુલતાને બાપુને સનંદ આપી જામનગરની ટંકસાર ખોલીને કુંવરીનું ચલણ ચલાવવાની. બાપુએ ન સિંહ માર્યો, ન વાઘ માર્યો, ન બિલાડુંય માર્યું, ન કોઈ તલવારની પટ્ટાબાજી રમીને સુલતાન રીઝવ્યો પોતાની કુંવરી પાવલીને સુલતાનના રૂપિયા સાથે પરણાવીને. ફિટકાર હોજો બાપુની એ કરામતને, ફિટકાર હોજો એ રજપૂતાની હિણપતને. 12,000 આત્મા કકરાટ કરતો ગુમરાઈ રહ્યો. જામનગરની નવી ટંકસારામાંથી નીકળેલી એ કુંવરીના રૂપલા સિક્કાને સ્પર્શ કરતા પણ 12,000 અગ્નિસ્પર્શથી દાટતો હોય તેવી વેદના અનુભવવા લાગ્યો. બાપુના એ વિજય ઉત્સવમાંથી 12,000 બાવરો બની દૂર ભાગ્યો. એણે મોં છુપાવ્યું. એને પોતાના ગુમ થયેલા ભેરુની લીંબોરીઓને પીપળીઓ મરવા અને કાતરા વધુ જોરથી યાદ આવ્યા. એ કરતાં તો દિલ્હીનો પાછા વધુ સેવવા લાયક એણે સાંભળ્યો. રાણા રાયસંગની વાત એણે સાંભળી હતી. હજુ તો 4-5 વર્ષ થયા હતા એ વાતને. હળવદનો રાજરાણો રાયસંગજી ઝાલો, ધ્રોરવાળા કાકા જામ જસાજીનો જુવાન ભાણે જ હતો, મોસાર આવ્યો હતો. એક દિન ધ્રોરને પાદર નગારાના ધ્રોસા થયા. મામા જસાજામે હાક મારી કે હા ખબરદાર છે કોઈ, કે તપાસ કરો ધ્રોરને પાદર નગારા વગાડનારો કોણ, એ મોતને નોતરી રહ્યો છે. માણસોએ આવીને ખબર દીધા કે એ તો બાપુ દિલ્હીના બાવાની જમાત હિંગરાજની યાત્રાએ જાય છે, તેમના નગારા વગાડતા હતા. કાકા જામ જસાજીએ હસીને કહ્યું કે તો ભલે વગાડતા, બાવાઓ નગારા બજાવે તેનો કાંઈ વાંધો નહીં, એ તો ભીખના નગારા કહેવાય. એ બાયડાઓ ભલે બજાવતા. ત્યારે ભાણેજ જાલા રાયસંગે પૂછ્યું, હે મામા બીજો કોઈ નગારા બજાવે તો? મારા ધ્રોરને પાદર?
હા તો નગારા ફોડી જ નાખીએ ને બાપ.
ભાણેજે કહ્યું, તો મામા ફોડવા તૈયાર રહેજો, હું આવું છું નગારા બજાવવા. આવજે ભાણા. રાયસંગ રાણો હળવદ પાછો ગયો, ફોજ લીધી, દ્રારને પાદર આવ્યો, નગારા પર દાંડી રડી. મામા ભાણેજની ફોજો આફરી. ભાણેજે મામા જસા જામને ઠાર માર્યો. મરતે મરતે આ વેરનો હિસાબ લેવા મામાએ પોતાના પિતરાઈ કચ્છના રાવને સંદેશો મોકલ્યો. ચારણને સંદેશે કચ્છના રાવ સાહેબજી જાડેજા સોરઠમાં ઉતર્યા. રાયસંગ અને સાહેબજી આફરતા આફરતા મેદાને સૂતા. સાહેબજી રામ શરણ થયા. રાયસંગજીના જખમી દેહમાં
જીવ બાકી હતો. ઘોર અંધારા એ રણ મેદાનને માથે એકાએક એ જ રાતે મસાલોના અજવારા પથરાયા. આદેશના સ્તોત્રોએ હત્યાકાંડના હાહાકાર સ્વરો પર છંટાયા. સમરીઓ શિયારવા અને ગીધડાના જૂથ ભાગવા લાગ્યા. એ હતી જોગી મકન ભારતીની જમાત. હિંગરાજ પરસીને 6 મહિને પાછી જતી હતી. તેણે જોગદાઓના સબો વચ્ચે ગુમી ગુમી ગોત આદરી કોઈ જીવતો કોઈ કરતા કોઈનું કલેજું ધબકે છે હજી. અને હાથે આવ્યો પૂરો પંચ હથો રાજરાણો રાયસનજી. જીવ હજુ નાળીએ હતો. જોગીઓએ એના કદાવર દેહને જોરીમાં નાખીને કાંધે ઉઠાવ્યો, દિલ્હી લઈ ગયા. જીવી ગયેલો રાજરાણો અકબરને દરબાર આદર પામ્યો. અઝાઝુડ પાતશાહ જોતા એકાનું માથું એ સોરઠિયા ઝાલા. રાયસનજીએ મુઠ્ઠી મારીને ઘીના કુલડામાં દાટો બેસાડી દે એમ બેસાડી દીધું. વીરતાને વંદનાર શાહ અકબરે રાજરાણા રાયસંગને લશ્કરમાં દરજો દીધો. રાયસંગ હરવત પાછા આવેલ છે. મોટો થાઉં એની પાસે જાઉં. એનો સિફારસ મેળવીને દિલ્હી પહોંચ્યું. બેરો મારો ભાઈબંધ નાગડો હોય તો રંગ રહી જાય. સૌરાષ્ટ્રના સમકાલીન ઇતિહાસમાંથી એવા અભિલાષોની ઉર્મિએ થનગનતો બારો જામ અજોજી વધુને વધુ એકલવિહારી બનતો ગયો. બાપુની હીણી કરામતોથી એ આગો જ ભાગ્યો. 7 વર્ષનો બાળક એ વધુ દયાજનક દ્રશ્ય હતું. કેમ કે ઉદ્ભવતા વિચારો અને ઉભરાતી લાગણીઓ ઉચ્ચારવાની વાણી એની પાસે નહોતી. અને જોરારના નાગડાને માટે જોડતું હૃદય નાગની ગામમાં કોઈની દિલસોજી મેળવી શકતું ન હતું. આશાપરાને ડેરે કોઈ કોઈ વાર નાગડાની મા વજીર પત્ની અને 12 કુંવર અજોજી ભેગા થઈ જતા ઘંટ વગાડવો છે બાપા એમ પૂછીને અજાજીને એ પારકીમાં પેઢી ઊંચા કરતી. અજાજીને ત્યારે ભાઈબંધ વિશેષ યાદ આવતો. કેમ કે ભાઈબંધ ગોળી થતો અને તે ઉપર રહી ટોકરો બજાવવાનું હવે નહોતું મળતું. પછી વજીર પત્ની માં આશાપરાના ભરતા દીવાની સામે છાની માની ઊભી રહીને હાથ જોડી રાખતી, આંખો ચોડી રાખતી, પોપચા બીડી જતી. અને એ બીડેલા પોપચાની ચીરાડમાંથી જ્યારે શંકરને શિરે ગરતી જરાધારીના જેવા આંસુના બિંદુઓ ટપકતા ત્યારે બાળક અજોજી એ માતાની પાસે ઠેક અક્કીને ઊભો રહી એના મો સામે તાકી રહેતો. બેમાંથી એકે પોતાના હૈયાની વાત પૂછી શકતું નહીં. સોરઠનો કોલ. અમ્મા મારી, ઓ અમ્મા, તું એ શું મારી માફક ચીસો પાડતી હતી? બરાબર શું આવી જ પુકારો અને આવી જ વેદનાઓ? હે અમ્મા, ખમ્મા ખમ્મા ખમ્મા. કિલ્લાના ગુમ્મટમાંથી નહનું મુસ્ફરના એ બોલની સામે માતૃહૃદયનો જાણે પડઘો પડ્યો. પોતાના અંગો પર ચાબુકોના ફટકા પડ્યાને 4 વર્ષો વયા હતા. છતાં નહનુની યાદદાસ્તમાંથી એ રાતની વાત નહોતી ભૂસાતી. નાદાન હવે કેવો સીધો થઈ ગયો છે. અમીર ઇતમાદ એની પીઠ થાબડતો થાબડતો શાબાશી આપતો હતો. ગુજરાતની પ્રજાની ઝૂકી ઝૂકીને સલામો સી રીતે લેવી તે અમીરે 12 સુલતાનને શીખવ્યું હતું. હસતું મોં રાખવાની તાલીમ નહનુએ અમીર આગળથી પૂરેપૂરી મેળવી લીધી હતી. તે પહેલાં અને બીજા ઘણા તમાચા અને ડારા ખંભવા પડેલા. જાહેરમાં સુલતાનના દીદાર થતા ત્યારે ખાન સાહેબ સાથે જ રહેતા. ખાનગીમાં મુલાકાતો ગોઠવાતી ત્યારે પણ ખાન સાહેબની હાજરી રહેતી. મારો બારો સુલતાન એ શબ્દો ખાન સાહેબના ગરગરા કંઠે જ્યારે બોલાતા ત્યારે સાંભળનારાઓ ખાન સાહેબની વફાદારી પર આફરીન પુકારતા. ઇતમત ખાન જે કાંઈ કરતા, ખાતા પીતા, શ્વાસ ઉચ્છ્વાસ લેતા, તે બધું જ બારા સુલતાનને ખાતર હતું. એ ઉંમર લાયક થઈ જાય ને તો શુકર ખુદાના. હું તો એના હાથમાં ગુજરાતની લગામ સોંપીને એક તસ્બી લઈ મારા મુકામ પર બેસી જઈશ. મને ધાસ્તી તો લાગે છે દિલ્હીના પ્રબળ બનતા જતા મુગલ શાહ અકબરની. માટે જ હું મારા બારા સુલતાનની પેરેગીરી કરતો ખડો છું. ઇતમતના આવા ઉદ્ગારો સાંભળતા શ્યામ અને સફેદ વારોના મિશ્રણથી કાબરી બનેલી દાઢીના કેસ પસવાર તો એ સુલતાન રક્ષક 4 વર્ષોમાં તો બીજા તમામ અમીરોને અરગા કરી નાખી બાળ સુલતાનનો સંપૂર્ણ કબજો કરી ચૂક્યો. ખાનગીમાં એ સુલતાનને કંબક્ત કહી સંબોધતો, જાહેરમાં કહેતો જહાપ નહા ગરીબ નવાઝ ખુદાવંદ. 5મા વર્ષના એક વહેલા પરોઢિયે નહનો મુસ્ફર ગહરી નિંદમાં હતો. ઇતમત ખાને બાજુના ખંડમાં આખી રાત જાગરણ માંડ્યું હતું. એ ચૂપકી બી ભયાનક હતી, કેમ કે માણસો શબ્દ બોલવાને બદલે ઇશારતોથી અને ઘૂસપૂસ અવાજથી વાર્તાલાપ કરતા હતા. બુલંદ ગુસ્સાની પ્રાડો કે યુદ્ધના રક્તપીપાસુ લલકારો કરતાય એક વાણી વધુ ભયાનક છે. જીવલેણ જનાવરોની ભૂખી પ્રાડો એની પાસે ફિક્કી પડે છે. એ વાણી છે માનવીની ઇશારતોની બનેલી. મસાલો આવતીને જતી હતી. અશરફીઓના છેલ્લાઓ બહાર નીકળતા હતા. ઇતમાદમાં પોશાક પહેરીને તે પર અસ્ત્ર શસ્ત્રો સજતો હતો, સજી રહ્યો. બાર સુલતાનના ખંડમાં આવ્યો, સખત હાથની ભીંસ દઈને એને ડંડોર્યો. અમ્મા બોલતો નાનું મુસ્ફર ઝપકી ઉઠ્યો. ઇતમાદે એના મોં સામે ચૂપકી દીની નાક ઇશારત કરી અડધા પોશાક બેર રજ બહાર ઉઠાવ્યો. ઘોડા તૈયાર હતા. એક ઘોડા પર સુલતાનને ચડાવી પોતે પણ ઘોડે સ્વાર થયો. બહાર નીકળતા તો 25 ફોજી સવારો એને વિટરાઈ વર્યા, ઘોડા મારી મૂક્યા. આખી વાતમાં ઇતમાદે નવનુને કશી બાતમી આપી નહીં. એટલું જ કહ્યું, તારો જાન જોખમમાં છે, જીવવું હોય તો જલ્દી ઘોડો હંકાર. ઘણે દૂર નીકળી ગયા પછી જ એને એના કપડાં પહેરાવ્યા. એના ગજવામાં અશરફીઓ ભરી દીધી. માર્ગે બાતમીદારો મળતા જતા હતા. કાસદો સાંઢ્યો જોકારીને ઠેક ઠેકાણે ઊભા હતા. સમાચારો બંડના હતા. બીજા અમીરોએ બંડ જગાવી ફોજો હંકારી હતી. ભદ્ર ઘેરાઈ ગયું હતું. ભલેને ચૂંથાતા મારાને ઇતમાદે દાઢી પર હાથ પસવાર્યો. બુલબુલ તો મારી પાસે જ છે ને. મજલ કાપતા કાપતા કપડવંજ આવ્યું. ત્યાં 2 દિવસનો આશરો લીધો. બંડખોરોના લશ્કરોએ કપડવંજની ધરતીને પણ ધ્રુજાટી આપી. વૃદ્ધ ઇતમાદે બાળ સુલતાનને ઘોડે નાખી ત્યાંથી પણ ઉઠાવ્યો. જલ્દી હાંક, જલ્દી ઘોડો હાંક, તારો જાન જોખમમાં છે, એવો ડર બતાવતો ઇતમાદ ખાન એની પાછળ હતો. રાત પડી ગઈ હતી. બાળકનો જીવ એ પહાડી ઘોડા ઉપર ઠેરતો નહોતો. મજલ કપાતી નહોતી. પંખીનો પિંજરાઘર. વજીર ઇતમાદ ખીજાતો હતો. ખીજનો પારો આખરી આંખ સુધી ઊંચે ચડી ગયો. હેઠ નામર્દ, હેઠ
વ્યભિચારીના ફરજંદ એવા શબ્દો ઇતમાદના હોઠમાંથી સર્યા. એ શબ્દોએ બાળકની સરવર્તી મરદાઈને આગ ચાંપી. બાળકે પોતાના અશ્વને એડી મારી અશ્વ ઉપડ્યો. લગામે નાના પંજામાં જીક ન ઝાલી. બાર સુલતાને ઘોડાની ગરદન પર દેહ ઢારી દઈ બાથ લીધી. એને લઈને ઘોડો ઉપડ્યો. ઘોડાએ સીધા માર્કો મૂકીને સીમના નદીઓ અને નારાના ભેખડો અને ખાડાના આડ માર્ગ પકડ્યા. ઇતમાદ અને એના ફૌજી સવારો સમજે ન સમજે ત્યાં તો ઘોડાએ નારા ટપી નદી વટાવી ઝાંખરા પર છલાંગો મારી બાર સવારને રાતના અંધકારમાં ગાયબ કરી દીધો. ઘોડો ડોટમ ડોટ જાય છે, પગલું ચૂકતો નથી, ઠોકર ખાતો નથી, પોતે એકાકી બન્યો છે, પાંજરું તૂટી ગયું છે, ચીડિયાનો ચોકીદાર પાછળ રહી ગયો છે. બાળકને ભાન થયું, મુક્તિનું ભાન થયું. અનંત આકાશની આસમાની હેઠળ ઓહોહો શું આટલી બધી સ્વતંત્રતા પથરાયેલી છે, પૃથ્વી શું આટલી બધી પહોળી છે, રંગમાં શું આવો વેગધારી રેવત છે, અંધકાર શું અભેદ અને બિહામણો નથી, યૌવન શું જાગવાની જ રાહ જોતું હોય છે, જાગ્યા પછી શું એને ડર નથી, રૂકાવટ નથી. બાળક એકલો રંગમાં આવી ગયો. એના બિકણ કલેજામાં આઝાદીના ફુવારા ઉછર્યા. એનો દેહ ઘોડા પર ટટ્ટાર બન્યો. ભય ગયો, આત્મશ્રદ્ધા આવી, કેદ તૂટી, પાંખો ફૂટી, મનુષ્યનો સંગ મટ્યો. અનંતે સિતારા અને નિસિમ પૃથ્વીના મેદાનો સંગથી બન્યા. દોડ્યો જા રેવત, ડોટમ ડોટ લઈ જા, મને મરજી હોય ત્યાં લઈ જા, તેડી જા મને મારી અમ્માની પાસે. અમ્મા મરી ગઈ છે, મૃત્યુ અમ્માની ગોદ છે. માને પડખે ઓઢાડનારું મોત મંગર છે. એ મોતથી બીતો બંધ થનાર યુવાન જિંદગીને ચાહવા લાગ્યો. પલે પલ એને જીવવા જેવી લાગી. હવાની હરેક લહેરી એને માતાના પૈપાન જેવી મીઠી લાગી. એ એક જ રાત્રિએ કિશોર અવસ્થાની કુખેથી તસ્તસ્ત જોબનને જન્મ આપ્યો. પ્રભાતની લાલી પથરાઈ અને સોરઠ ગુજરાતની મિલન બોમ કંકુવર્ણી બની. સીમના સરોવરડાના હૈયા ઉપર બાર સૂર્યના કિરણોના ગલ પડ્યા અને બાર નનુના વિરત્વનું પ્રતિબિંબ અંકાયું. ઘોડો ચાલતો ગયો, તેમ તેમ ધરતી રંગો બદલતી ગઈ. માર્ગે માણસો મળતા તેને કહેતો કે જૂનાગઢના સુબાનો માણસ છું, ટપાલ લઈ જઉં છું. બીજાને બનાવતો કે બાજુમાં જ સુલતાની ફોજ પડી છે, તેનો ઘોડો સાચવનાર છું. વિરમગામની શ્યામરંગી વડિયારની ભૂખરી, પાંચારની કંકુવર્ણી, મચ્છુ કાંઠાની કાંકરિયારી એવી વિવિધ રંગી ધરાને વિંધતો, ખેડૂતોના રોટલા ખાતો, મૈયારીની છાસ પીતો, સોરઠિયાણી માતાઓના અણઓરખ્યા વાત્સલ્ય છલકતી નયન મમતામાં નાતો એ મુસ્લિમ બાળક આખરે બે જ દિવસની મજલ વટાવીને હાલરના એક ગામડાને પાદર આવી ઊભો. ગામનું નામ ખેરડી, ગામ ગણી લોમો ખુમાણ. એની પાસે મને તેડી જશો? આ ઊભા ભેંસુના ખાડું પાસે હમણાં જ જાણે જરીક વધુ ઊંચો થશે તો આપને અડકી જશે એવો એક કદાવર આદમી કરચરિયારા
કેડિયા પર કનેરી બંધ પછેડીની ભેટ લપેટીને ભેંસોના ગણ વચ્ચે એક નાથલા પાડાની ડોક ખંજવાડતો ખડો હતો. એની બગલમાં એણે તલવાર દાબી હતી, એની કમરમાં કટારી પડી હતી, એના માથા પર ઊંચું મોરિયું હતું. વયમાં તો જુવાની વરોટીને પ્રૌઢ અવસ્થાના પંથ કાપતો ભાસ્યો. આવા ગજાદાર માણસો તો પઠાણો પણ હોય છે, પણ આવી સીધી સોટાસમી બે કાઠી તો સૌરાષ્ટ્રના કાઠીઓ સિવાય કોઈની નહોતી સાંભળી. સુલતાન મુઝફરે ધીરે ધીરે કાંઈક દીઠેલો પણ લાગતો ગયો. ઘોડેથી ઉતરીને યુવાન એક વડને છાંયે ઊભો રહ્યો. ખાડુ વચ્ચે ઊભેલા દરબાર લોમાં ખુમાણે અજાણ્યા અસવારને તીરછી નજરે નિહાર્યો. લોમાં ખુમાણીની જોવાની એ સ્વાભાવિક છટા હતી. સન્મુખ નજર નોંધીને એ ભાગ્ય જ કોઈના સામું જોતા ફાટ્યા ડોરા જેટલું જોઈ શકે છે, તેના કરતાં તીરછી આંખો ઘણું વધુ અને ઘણા વિશેષ ઊંડાણે જોતી હોય છે. સામા ડોરા તો જેટલું જુએ છે તેના વડે છલ્લો છલ ભરાઈ જાય છે. ત્રાસી દ્રષ્ટિ બારીક વિગતોનું વાંચન કરી શકે છે, કલેજા ઉકેલે છે. માણસના ભીતરનો ભાગ પામી શકે છે, આટલું કર્યા છતાં પાછી એ પોતાની જાતને તો સામા જોનારથી સાવ સલામત રાખી શકે છે. ખબરદાર, જો કોઈએ ખરેડીની સીમમાંથી દુધારા ઢોરને ઓછા થવા દીધા છે તો. લોમો ખુમાણ ગામ લોકોને ઠપકો દેતો હતો, દૂધ ન વર્તા હોય તો ઘોડાને ધરી દો, પાછા ભેંસ્યુંને પાઈ દો, પણ કમતી કરશો નહીં. કાઠીની ધરતીને ધમરોરવા નથી દેવી. યુવાનોના દિલ એકલા રોટલાથી નહીં તૈયાર થાય. દૂધ પાવ, ગોરસ ખવડાવો, માખણના પિંડા અને પિંડા જમાડી દો. જમાનો કારઝાર હાલ્યો આવે છે, હાલારમાં રહેવું કઠણ થઈ જશે. જો માયકાંગલા જુવાનો ખડક્યા કરશું તો. કોઈક જુવાન અસવાર આવ્યો છે. માણસે આવીને કહ્યું, મલાય છે બિરારો, અમીરાતવાળો આદમી લાગે છે. મેં જોઈ લીધું છે બાપ, અથરાઈ સિદ્ધ કરો છો. લોમા ખુમાણ કસી જ ઉતાવળ કર્યા વગર એક સરખે ગંભીર પગલે વડલા તરે આવ્યા. ક્યાંથી આવો છો, કોણ છો, ગામતરૂપ કેમ આટલી નાની ઉંમરે આદર્યું છે, એવો એક પણ સવાલ પૂછ્યા વગર લોમા ખુમાણે સાદા રામ રામ કરીને આ જુવાનની મુસ્લિમ પદ્ધતિની અદબ કરવાની છટા જોઈ લીધી. બેશક ત્રાસી નજરે પછી એણે જુવાનની આખી કાયા પર નજર ફેરવી. એના કબજા નીચે બેઉ બાજુ તસ્તસ્તા ભરેલા ગજવામાંથી નાના ગોરાકાર ચગતા છલ્લો છલ લાગ્યા. કાઠીની ત્રાસી નજરે એ ગજવાનો તાગ લઈ લીધો. પરોણાને ઘેર લઈ જઈને પોતે પોતાને હાથે જ ઘોડો ઘોડારમાં બાંધી પછાડી પગમાં નાખી પોતે જ ઘાસની બથ ભરીને નોરી, પોતે જ પંગ ઢીલો કરીને માણસોને આડાઅવળા કામે મોકલી આપ્યા. અને એણે પોતાના રાણીવાસમાં એક આંટો માર્યો. બાઈ સાથે કશીક વાતો કરીને એ પાછા મહેમાન પાસે આવ્યા. ત્યારે મહેમાને પોતાના ગજવા એક રૂમાલમાં ખાલી કર્યા હતા. સોનેરી સિક્કાઓની અને જવાહીરની ઢગલી થઈ હતી. આમ કેમ, શા માટે બહાર કાઢો છો, લોમા ખુમાણે પૂછ્યું. તમારા કબજામાં સોંપવું છે, પણ બાપ આટલું મોટું જોખમ. હવે જોખમ કેવું, જોખમ તો ઉતારી નાખું છું. કેમ, સોરઠમાં આવ્યો છું એટલે સલામત છું. સુરતના લોક ઈમાનને ખાતર મરે છે, આટલી નાની અવસ્થામાં સી રીતે જાણ્યું? તમારા ચારણોની વાતો સાંભળી છે, લોમાં ખુમાણ, એ જોખમ તમે જ સાચવી લો, બાળકે કહ્યું. પણ બાપા, મારું મોત? નહીં નહીં, સોરઠના ઈમાન પર મને ઇતબાર છે. અહીં ઓરડામાં આવશો? યુવાન સુલતાન બે ધડક લોમાં ખુમાણના ગઢના એક એકાંત ખૂણામાં ચાલ્યો. એણે સોરઠની ઈમાનદારીની વાતો ચારણો પાસેથી સાંભળી હતી. ઓરડામાં એક ઔરત ઊભી હતી. એણે આવ્યા ભાઈ આવો મારા વીર એ શબ્દે સંબોધીને અતિથિના દુખડા લીધા, ટાચકા ફોડ્યા. તમે મને પીછાનતા નહીં હો? બાળકે આ કદાવર કાઠિયાણીના ખુલ્લા વેશવાળા આગમનથી અને આટલા વાલભર્યા મિલનથી તાજુબી બતાવી. ઓળખાણ તો આંખ્યુંની છે ને ભાઈ, મીટ મીટ મળે એટલે હાઉં, ઓળખાણની ખાણીય ઉખરી પડે મારા બાપ. યુવાનને કાને પડતી એ વાણી પૂર્વે અણસાંભળી હતી. એ વાણીમાં દર્દ હતું, આસ્થા હતી, મજાક હતી, મીઠાશ હતી, કેટલું હતું. આ સગી બહેનનું જ ઘર સમજી લેજો ભાઈ, બે માતર રાખશો નહીં. એટલું કહીને કાઠિયાણી પોતાના ધરતી ઝૂલતા મલિરને એમને એમ ધુરારું થવા દેતી ગંભીર પગલે ચાલી ગઈ. અમદાવાદથી પધારો છો ને? લોમા ખુમાણે મરક મરક મોં રાખીને કહ્યું. તમે કેમ કરતા જાણ્યું? લોમો ખુમાણ ખડો થયો. એણે ઝૂકીને બાદશાહીની અદાથી સલામ ભરી. એ પ્રકારની અદબમાં સોરઠના રાજાઓના હાથ ગુજરાતના સુલતાન સિવાય કોઈને નમતા નથી એવું મુસ્પરે સાંભળ્યું હતું. મુસ્પરે સલામ ઝીલી પણ પૂછ્યું, તમે મને ઓળખો છો? બરાબર, મળ્યા છો? રૂબરૂ તો મળવા મને કોઈએ દીધો નહોતો, પણ કચેરીમાં ધારી ધારીને નિહાર્યા હતા. ક્યારે આવેલા? બે વર્ષ પર. શેની કચેરી હતી? જામનગરના જામ સતાજીનો નજરાણો લેવાની. સતાજી નજરાણો? આપના સુલતાની રૂપિયા સાથે જામે એની કુંવરી પરણાવી બે દિવસે. કુંવરી? હા હા કુંવરી, હવે યાદ આવ્યું. બે વર્ષ પૂર્વેના બાર મુસ્પરને એક કચેરીની આ એક જ વિગત યાદ રહી હતી, કેમ કે એમાં બાળકને રમૂજ પડી હતી. સત્તા જામે સુલતાની રૂપિયાની સાથે ખુમચામાં મૂકેલો કોરી નામનો નાનો રૂપા સિક્કો મુસ્પરની સ્મૃતિમાં રમી રહ્યો. આપે એને ટંક સારાનો હક નવાજેશ કરેલો, લોમા ખુમાણે યાદ કીધું. સાચે જ? ઓહો, ત્યારે તો એ મને હા. એ અહીંથી કેટલા દૂર છે? ઢુકડા જ છે. એ પણ ત્યારે તો મને મદદ કરશે. સોરઠના માણસો અહેસાન ભૂલતા નથી એવું મેં ચરણોની પાસેથી સાંભળ્યું છે. બધા જ રૂડાવાના થઈ રહેશે. સુલતાન ધણી, આ સોરઠ તો આપની જ છે, આપ તો અમારા હાડ ચામડીના ધણી છો. કોઈ વિશ્વાસઘાત તો નહીં કરે ને? વિશ્વાસઘાત? સોરઠની ધરાનો કોઈ જણ્યો કરે તો ધરતી રસાતાર જાય. ધણી, તમે ખબર જાણ્યા છે અમદાવાદના મામલાના? બધું જ જાણતો બેઠો છું. મારા અસવારો દરરોજ વાવડ લઈને આવે છે. આ પાથમાંથી વછૂટી ગયા પછી ઇતમાદ ખાં બાપો લપાઈ બેઠા છે અને અમદાવાદની ગાદી માથે ચંગીઝ ખાં ચડ્યા છે. ચંગીઝ ખાં? હા, સુલતાન ચંગીઝ ખાં ગુલામ. હા, અને એ ઇતમાદ ખાને લલચાવે છે કે પાછા જૂની જગ્યા પર આવીને સત્તા સંભાળી લ્યો. ઇતમાદ ખાં શું જવાબ વારે છે? એ તો આપને જ ગોતે ને. લોમા ખુમાણ સુલતાનનું મોં ગરીબડું બન્યું. મને પાછો સોંપી તો નહીં દો ને? સોરઠમાં આવ્યા એટલે માના પેટમાં બેઠા હો એવું જ જાણજો, ગણી કોઈ ન સોંપે. ને મારે તો ગુજરાતનું રાજ્ય પણ નથી જોઈતું, લોમા ખુમાણ મારે કિતાબો ભણવી છે, ઘોડે સવારી કરવી છે, તમારા ચારણોને મોંએથી ઈમાનદારીના અદ્ભુત કિસ્સાઓ સાંભળવા છે. એ બધુંય ઠીક, પણ રાજપાટ શા માટે પાછું નથી જોઈતું? તમે હકદાર છો, સાચા સુલતાન છો. નારેના કાઠીરાજ, હું તો બનાવટી સુલતાન હતો, આજ સુધી બનાવટી હતા તો અમે સાચા બનાવશું, અમે સોરઠિયાઓ આપની ભેરે છીએ. સત્તા જામ પણ અફર સમજાવવો રહે છે, એક ફક્ત આપના જૂનાગઢ સુબા અમીન ખાન ગોરીને. હા હા, અમીન ખાનને મારા ઉપર ભારી પ્યાર છે. અમીન ખાનની પાસે હું જલ્દી પહોંચી જાઉં? કાંઈ ફિકર કરો માં, ખુદાવંદ અમે સોરઠના પોતરા આપને માટે શરીરની ચામડી ઉતારી દેશું. આપ નિરાતે રહો, હું તેલ જોઉં, તેલની ધાર જોઉં, કોઈ ક્યાંય ફસાવી ન દે એવી ચાલબાજી ચાલવી જોવે. આપ સુખે સુઓ, મારા કાઠીઓ આપને માટે માથા દેશે. આપ સુલતાન છો એ તો ઠીક, પણ આપ અમારા શરણાગત છો. શરણાગતિ સમો બીજો કોઈ ધર્મ સોરઠના પોતરાઓએ જાણ્યો નથી. ને પાછા ઓહો હો, મને અજાણ્યાને એક સોરઠિયાણી બેન મળ્યા, હવે મને શેની બીક હોય? અને 8 દિવસ પછીની એ સોરઠી રાત પોતાના શરણાગતને ખોરામાં ઘસઘસાટ પોડાડી દઈ બેઠી બેઠી અનંત ઝાકર બિંદુઓના આંસુડા પાડતી હતી. ભવિષ્યવાણી 9. સજાવવાશે કોઈને છરી કટારી, અરે સજાવશે કે કોઈ દોધારી ચોધારી. ઈ મધ્યાહન પછીના ઢળતા બપોરે શેરીએ શેરીએ થઈને ચાલ્યા જતા આવા સાથ સાંભળવા મીઠા લાગે છે. ઘેરે અવાજે નર બોલે અને પાછી નારી એ નરનું પૂરું થતું વેણ ઝીણે, સાદે ફરીથી ઉથલાવે ત્યારે હવામાં જાણે સૂરની લહેરિયા ભાત્ય પડી જાય છે. નાગની ઉર્ફે નવાનગર બંદરના સોરે સોર દરવાજા આવા સરાણિયા સાદે ગુંજી ઉઠ્યા. એક બુઢ્ઢો અને 2 જુવાનડા ત્રણ સરાણિયાનું ઝીણું ઝુમખડું દરવાણીઓની નજરે પડ્યું. પીપળને છાંયે જુવાન આદમીને ખંભેથી વહુએ પથ્થરની સરાણ ઉતારી ખાડા ખોદીને પગા ખોદી દીધા, તેના ઉપર સરાણનું પૈડું બેસાડ્યું. જુવાન પુરુષના ઓરેલા ઓળિયા ઉપર ફેંટાનું છોકલું નાચવા લાગ્યું અને વહુના બાજુબંધોએ પણ સરાણનું ચક્કર ખેંચવા સાથે ફૂમતા હિંચોર્યા. બુઢો સજાવવાના હથિયાર એકઠા કરવા શેરીઓમાં આંટા દેવા લાગ્યો. જેસા વજીરની ડેલી નજીકમાં હતી. કોઈ સજાવો છો બાસમશેરું છરિયું? બુઢાના એ સાબે એક મેડીની બારી ઉઘડાવી. જે આશાપરા બા, જે આશાપરા, નરાવ્યા છો ને બા? બુઢાએ બારીમાંથી ડોકાતી પ્રૌઢા સ્ત્રીને 2 હાથ જોડી પ્રણામ કર્યા. કોણ રત્નુ સરાણીઓ? જોમબાએ ઓળખ્યો. ભલો ઓળખ્યો મને બા, 16 વર્ષે જોયા, 2 રોજ ઓળખી લીધો. જોયે તો નહીં ભાઈ, પણ સાદ સાંભળે પારખ્યો તું ને. ખમ્મા સાદનું તો હવે બા અવસ્થાના પ્રમાણમાં કંઈ નક્કી કહેવાય છે? થોડું ન કહેવાય શું? સાદ તો એવો ને એવો સર્વો સાચવ્યો છે તે, તો માળી રત્નો કેમ બધા નરવ્યા છે ને? નજરે જોવાને માળી, એ જો સરાણ તાણે પીપરને છાંયડે, રત્નુ સરાણીએ આંગળી ચીંધીને દીકરી દેખાડી, આવડી મોટી થઈ ગઈ, અરે માળી પરણાવી સોતને. નીચે ઉભેલો સરાણીઓ અને ઊંચે ઉભેલી વજીર પત્ની વાતો કરે છે, ત્યાં તો સરાણ તાણતી કન્યાનું મદકંઠીલું ગરું ટપક્યું. કાટેલી તેગને રે, ભરોસે હું તો બહુહારી, હું તો બહુહારી. રત્નુ સરાણીએ હોઠ મલકાવીને યોમબાઈને કહ્યું, જોયું માં એનું ગરું? સાંભળ્યું? નામ શું રાખ્યું છે? નાગબાઈ. સદાનું સંભાળનું. માદરિયું સાચવીને રાખ્યું છે ને? એની ડોકમાં જ છે ધૂપ. એ કોઈ દી ભૂલ્યો નથી હું માં, તમારે નજરે કરવા જ તેડી લાવેલ છું. નીકળ અમદાવાદમાં તો પૂરતી કમાણી હતી, અહીં લઈ આવીશ ને? શા માટે નહીં લાવું? આ તો મારા મનમાં કે માને ગમશે કે નહીં ગમે. બિકારું તો બહુ છે ભાઈ, પણ મને જોવાની જાજાદીથી ઝંખના હતી, એટલે હું જોઈ લઉં, પછી તું એને અહીં રહેવા દેશમાં. હો ભાઈ, મારા માથે હજી વેમનું ચક્કર ફરે છે. દરબારની વચેટરાણીની જન્મેલી દીકરીને તત્કાળ દૂધ પીતી કરવા માટે, એટલે કે દૂધમાં જબોરી જબોરી મારી નાખવા માટે આ વજીર પત્નીને સોંપાઈ હતી, પણ એણે છોકરીને મારી નહોતી, એવો વેમ એના પર બમતો હતો. તે વાચકને પહેલા પ્રકરણથી જ યાદ હશે. અરે રામ રામ કરો માં, કપાઈ જાઉં તોય કહું થોડો કે? અને હવે તો પૂછે જ કોણ, કોને પડી છે? રાજના કરતા અહીં આપણે આશરે સુખી છે. ઓછામાં પૂરુવરીમાં આશાપરાની પણ માનેતી બની છે, થઈ થાવી કહી આપે છે. હો બા, અને હે માં, ભાઈ ક્યાં છે? ભાઈને તો હું હારી બેઠી છું. શું કહું છું ભગવાને? ના, ભગવાને તો નથી તેડાવી લીધો, પણ માણસોએ ચોરી લીધો છે. આજકાલ કરતા 10-12 વર્ષ વીતી ગયા છે, આજ તો 18 વર્ષનો હોત. સરાણીયાએ પોતાની સ્મૃતિઓના લાંબા લાંબા પંથ પર દિલ દોડાવ્યું અને પછી કહ્યું, માં આંખ્યુંને તો સદાનો દોષ છે, પણ મારો રૂડો સાક્ષી પૂરે છે કે ભાઈને રામ રખવાળા હોવા જોઈએ. ક્યાંય દીઠો? કેટલા વર્ષના થયા હોય? 17-18. મને વહેમ છે કે અમદાવાદમાં નાગડાઓની જમાતને અખાડે એક એવડો જ અને એવો જ કોઈ મેં દીઠો છે. શું કરતો તો? તલવાર પટ્ટે ખેલતા. સાચો સાચ? માતાના થાનમાં થરેરાટ જાગ્યો. બાવાઓ એક 1500 વર્ષના છોકરાને શમશેરબાજી શીખવતા હતા. ભેખ નહોતો પહેરાવ્યો, સંસારી વેશમાં જ જોયો છે મેં બાળકને. ધોતિયાનો કછોટો ભીડેલો, છાતીનો ભાગ ઉગાડો હતો, ભરપૂર બુજાવો, બેવડ મથ્યો. શું તલવાર સમણતો તો, શું પટ્ટા ખેલતો તો. અમદાવાદ ગાડું બનતું, મારું તો મન જ જોઈએ ધરાતું નહોતું. ને બાવાઓ એને હાથે હારતા હારતા પડકારા દેતા હતા, શાબાસ સોરઠિયા, રંગ તેરી જનેતા કા ધાવણને સોરઠિયા. પણ કોણ જાણે સાથી જનેતાના ધાવણના ધન્યવાદ ઉઠતા કે જુવાન થંભી જતો અને ચક્કર વક્કર ચારે કોર જોતો, હાથ જોડીને પગે લાગતો. એને તે બોલાવી જોયો તો? મારી પાસે એકવાર એ પોતાની તલવાર અને કટારી સજાવવા લાવ્યો તો, મેં ઘણું ઘણું પૂછ્યું પણ બોલે જ નહીં કે પોતે કોણ છે. બે એના હાથ જોયા હતા, એક હાથની ટચલી એ છઠ્ઠી નાની આંગળી લાગેલી હતી. આંગળી ના, આંગળી તો નહીં, પણ કંઈક છેદેલું લાગતું હતું. ડાબી ભુજા માથે લાખું હતું માં ઈજ ત્યારે તો એ ભાઈ તારે પગે પડું છું, કોઈને વાત કહેતો નહીં. આમ જોઈએ તો લાગે બોતળ અને બહેરા જેવો, પૂછીએ સાંભળે નહીં, બોલાવ્યો બોલે નહીં. હા 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 ક્યાં એવું પૂછ્યા કરે. સોરઠ મેં જાના, હા હા નાગની મેં જાના એવું બોલ્યા કરે. ત્યારથી જ માં મને વેમ પડી ગયેલો અને મેં 2 વર્ષના ડીઠેલાને એ જ તોતિંગ મોટું માથું અને એ જ જરીક વહરું રૂપ. વાર્તાલાપમાં ભંગ પાડતી એક ચીજ સંભળાઈ, ગીત ગાનારીના ઘરાની જ એક ચીજ હતી. બેબાકનો બુડ્ઢો સરાણીઓ દોટ કાઢતો ગઢની રાંગે પહોંચ્યો ત્યારે દીકરી મૂર્છાવશ બનીને પડી હતી. બાજુમાં સજેલી શમશેરો પડી હતી. જાડેજા યોદ્ધાઓનું કુંડારૂપ થઈ ગયું હતું અને બેભાન છોકરી બોલતી હતી, રણથર રણથર રણથર, ભાઈનું રણથર, ભાઈનો વિશ્વાસઘાત. એને ખોરામાં લઈ એની આંખો પર ને માથા પર પાણી છાંટતો બુડ્ડો બેસી ગયો. જાડેજા યોદ્ધાઓ ઝબકેલા ઊભા હતા. જુવાન સરાણીઓ માલીઓ પોતાની વહુના કપડાં સંકોળતો હતો. ભાઈ ધીમે ધીમે શુદ્ધિમાં આવી એણે એકવાર પોકારીને રુદન આદર્યું. રોઈ કરીને આંસુ પંખારીને એ બેઠી થઈ ત્યારે બાપે પૂછ્યું, શું થયું છે તને બેટા? આ બધું તરવારોમાં મને એક મોટું રણથર દેખાયું, મેં મારા ભાઈને મરતો જોયો. અરે ગાંડી, તારો ભાઈ જ ક્યાં છે? ન હોય તો મરતો ક્યાંથી જોઉં? મારો ભાઈ જોબન જોધ અને મીડર બંદો અધૂરે ચોરી ફેરે રણથરમાં પડેલો મેં જોયો. હજારો લાખોની મેં કતલ દીઠી. આ જાડેજાઓને મેં પડતા જોયા. રણથર રણથર, બેકાર કારું રણથર. લે હવે રાખી જા બાઈ. ગાંડી થામા ગાંડી, એમ કહેતો બુડ્ઢો શસ્ત્રો સજાવવા ઊભેલા સિપાહીઓને સમજાવવા લાગ્યો, બે એક સાગર ગેલડી છે આ મારી છોકરી, કોણ જાણે ક્યાંથી એને આ વેન થઈ ગયું છે. જે જે હથિયાર સજે તેના પાનામાં જોયા જ કરે છે. મેરું કી વાતો સાંભળી છે ખરીને, એટલે રણથરની ને હત્યાની અને આપઘાતોની વાત કર્યા જ કરે છે. તમે કંઈ મનમાં આણશો નહીં બાપા? જોડિયા દરવાજા તરફથી એ જ વખતે 5 ઘોડેસવારોની મારતે ઘોડે સવારી ચાલી આવતી હતી. એક અસવાર મોખરે એકલો આવતો હતો. 5માં એ નાનો હતો, 18 વર્ષનો લાગે. મૂછોની પાંદડીઓ હજુ બેસું બેસું થતી હતી. ટોરું દેખીને એણે લગામ ખેંચી. કુંડારો વરેલા સૈનિકોએ હારબંધ થઈને નીચા ઝૂકી રામ રામ કર્યા. યુવાન અને બુડ્ઢો બેઉ સરાણીયાએ પણ કોઈક અમલદાર આવ્યો સમજી ઊભા થઈ સૌના કરતાં વિશેષ નીચી કાયાએ ઝુકાવી. બાઈ પણ મીટ માંડીને જોઈ રહી, જોતી જોતી એ મોં મલકાવતી હતી. એમને જ મેં દીઠા, એમને પંડ્યને જ. લેસ પણ દબાયા વગર એ બોલી ઉઠી, મૂંગી માર. બુડ્ઢાએ પુત્રીને હબડાવી અને કિશોર ઘોડેસવાર તરફ ફરીને કહ્યું, ખમ્મા ધણીને, બાળકીનું જરાક ખસી ગયું છે બાપા. કિશોર ઘોડેસવારે બુડ્ઢાને કહ્યું કે ફિકર નહીં, અને પછી ઓરતને પૂછ્યું, મને ક્યાં જોયો તે? હે ભાઈ, તું ઓળખતી નથી ભાઈ? એક યોદ્ધાએ બાઈને ધીરે અવાજે માહિતી દીધી, નગરના પાટકુંવર અજાજી જામ છે, ખબરદાર કંઈ હીણું બોલી તો બાપે છોકરીને ચેતાવી, ના એમને એને ચૂપ ન કરો, બોલવા દો, ક્યાં જોયો તે મને? હે ભાઈ, રણથરમાં, બેંકાર રણથરમાં, ભર જોબન મીડર બંદા મારા વીર, એમ કહેતી કહેતી એ બાઈએ દૂરથી વારણા લીધા. સૌને હસવું આવ્યું. ગાંડી છે, ચાલશું બાપા? ચાર અનુચરોમાંથી એક બુઢ્ઢાએ બાજુમાં આવીને કિશોર આગેવાનને આ રોનકમાંથી ખેસવવા પ્રયત્ન કર્યો. જરા થોભો, કિશોરે એને જવાબ આપીને બાઈ પ્રત્યે પ્રશ્ન કર્યો, રણથારમાં કોણ હતા સામા? મુંગલા. અરે, ભાન વગરની, એટલું બોલીને બાઈનું મોં દાબવા જતા ડોસાને અટકાવતા કુંવર હજો જામ વધારે કુતૂહલવશ બન્યા. પૂછ્યું, રણથરમાં હું કેવો લાગ્યો બોન? બહુ રૂડા લાગ્યા ભાઈ. મારા જોડીદાર કોણ હતા? જટારો એક જુવાન. બાવા 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 કહેતી બાઈ ફરી વાર મૂર્છામાં પડી. બીસોમાં બાપા, બુઢાએ ચમકેલા કિશોરને સમજ પાડી. ઈચ્છે જ એવી ભમેલ માથાની, અપગડી પાછી બાંધમાં આવી જશે. આપને ઠેકાણે સીધાઓ ધણી, અમે તો હમણાં જ હાલી નીકળશું. ના ના, હલાય નહીં, એમ કહીને કિશોરે પોતાના બુઢા અનુચર તરફ ફરીને કહ્યું, એની બરદાસ્ત કરાવો, જોજો કોઈ રંજાડે નહીં. વૃદ્ધ અનુચરે ત્યાં ઊભેલા ચોકીદારને ઇશારત કરી દીધી. પલવારમાં તો પાંચે ઘોડા પાટીએ ચડ્યા. બાઈ ફરીથી બાંધમાં આવી એટલે બુઢો એને કહેતો કહેતો કપાળ કૂટવા લાગ્યો. બાઈ કરમહીણી, મેં આંસુ નખોટ કાઢ્યું અમારું. આ રાજવરામાં રાત રાખ્યા ને હવે દીવ ઉગી રહ્યો. એક સૈનિકે ભાવમાં વધારો કર્યો, કાં મોટા જામબાપુને જાણ થાય એટલી જ વાર છે, હવે જીવતા જ ગાળદ કરશે, ગઢમાં ચણી લેશે. ચણી કેર કર્યો, તે તો બાઈ ગઝબ ગુજાર્યો. ડોસો સૌને પાઘડી ઉતારીને કરગરવા લાગ્યો. એ ભાઈ, એ દરબાર, અમને નીકળી જવા દો. ભલા થઈને અમે કોઈ દી આ નગરની દ્રશ્યે નહીં ડોકાઈએ. તમને જવા દઈએ એટલે હાઉ અમને જીવતા ચણે. કોઈક કરતા કોઈકને જીવતા ચણ્યા વગર રીએ કાંઈ મોટા જામ? અને હું સે સતપણે તમારા સાથે જાન જોખમાવું ભાઈ? એમ બોલતો એ રાજ ચોકીદાર આ ત્રણેયને લઈ ચાલ્યો. બીજાઓ પણ પોતપોતાના સજેલા હથિયારો ઉપાડી એના ચકચકિત પાનાઓમાં રણથરને બદલે પોતપોતાના લાંબા ચોડા ગોર ચોખડા રૂડાને કુબડા મોઢા જોતા જોતા ચાલી નીકળ્યા. ગઢની રાંગ ખાલી પડી ત્યારે થોડેક છેટે વજીર મેડીની અધ ઉઘડી બારી બિડાઈ ગઈ. મસલત 10. રાજગઢની ખાનગી મેડી ઉપર તે વખતે ત્રણ જણા બેઠા હતા. એક સતોજામ, બીજા જેસો વજીર અને ત્રીજા ખેરડી ગામના લોમો ખુમાણ. ત્યારે તો માં આશાપરાએ જ મહેર કરીને સુલતાન આપણા હાથમાં સોંપ્યો કહેવાય. સતાજામને લોમાએ આપેલા નવા સમાચારથી સંતોષની ઉર્મીઓ ઉપડી. લોમા ખુમાણે જામની ઉર્મીઓને વધુ ચાનક ચડાવી અને અટાણે તો આકરે મધ વરી માથ્યું વિનાનો એવો મામલો અમદાવાદમાં મચી ગયો છે. અમીરોની જાદવસ્થરી ચાલી રહી છે. ઇતમત ખાનના તો સુલતાનની જ ગોતમાં રઘવાયો ભમે છે અને લશ્કરો ભેગા કરી કરી માર ખાય છે. સૈયદ મુબારકનું તો કાટલું કાઢી નાખ્યું. એનો દીકરો સૈયદ મીરાન માર્યો ફરે છે પણ ગાદીએ બેઠેલો ચંગીઝ ખાન લોકોનો ભારે લાડીલો બની બેઠો છે ને, સાંભળ્યું છે ખરું સતોજામ માહિતી હોવાનો ડોર કરતા હતા, એ વાત ખરી, એણે તો આવતા વેંત જ છાકો બેસાડી દીધો છે. એક તો એક દરબારી મુગલને કોઈ ગરીબ માણસની છોકરીને ઉપાડી જવાના ગુના બદલ છડે ચોક ફાંસીના લાકડામાંથી લટકાવી દીધો, લશ્કરમાં ધાક બેસી ગઈ અને તે પહેલાંય કાંકરિયાને કાંઠે પહેલો પડાવ કર્યો. 15 દિવસ ફોજ પડી રહી, આજુબાજુ લીલાછમ ખેતરો, વાડીઓ પણ. હુકમ કર્યો કે ખબરદાર, જો કોઈના ઘોડાએ ખેડૂનું એક લીલું પાંદડું બગાડ્યું છે તો ઠાર જ મારીશ. 15 દિવસ ફોજ પડી રહી પણ એક ટીંડડું જ્યારે ન બેઠું હોય એવી નિરાશ લઈને ખેડૂતોએ નિંદર કરી. આમ લોકોમાં તો થયો છે વાવા, પણ એટલા જ કારણસર અમીરોમાં કડવો ઝેર બન્યો છે. કાં સતાજામનો સવાલ એની બુદ્ધિનો માપક હતો. અમીરને જોતું તું ઓળું અને આ તો નીકળી પડ્યો પાણીદાર, એટલે હવે તો એને લાવનારો શેરખાન જ પસ્તાય છે. આપણે ત્રાગડો સાધીએ તો એ જ મારી ગણતરી છે. મેં શેરખાનને સંદેશો મોકલ્યો છે કે જૂના સુલતાનનું ઠેકાણું મારા જાણવામાં છે, જ્યાં છે ત્યાં એસઆઈ સલામત છે, તમે નવાને ઠેકાણે કરી નાખો તો પછી હું જૂનાના વાવડ દઉં. તમે ઉતાવળ કરી. લોમાભાઈ, જામ સત્તાએ અણગમો છત્તો કર્યો. કાં આપણા બેયના તરફથી કહેવરાવું હતું. જોજો જામે મારી કિંમત કરી, મેં શું મારા નામથી જ મોટાઈ ખાટી હશે? મેં તો જાડેજા રાજ તમને જ આગળ ધર્યા છે, નહીંકર હું અહીં આવું શા માટે? ત્યારે તો મારી ભૂલ થઈ, કાઠીઓનો આપને ઇતબાર કંઈક ઓછો ખરો ને? લોમા ખુમાણે ઠેકાણા સર ઘા કર્યો. હવે ભાઈ દર ગુર્જર કરો, પણ હવે પહેલું કામ આપણે જૂનેગઢ જઈ અમી ખાનને હાથ કરવાનું રહે છે. એ મેં સંદેશો મોકલ્યો છે, એ પાછો આપના સેવક તરીકે. હં ખુમાણે પાણી પહેલાં પાર બાંધી. ત્યારે તો આપણું 3નું જૂથ નક્કી થયું. ગુજરાત આપણી સમજો ને, છોકરો તો નહીં છટકે ને? એ તો સોરઠની ઈમાનદારી ઉપર ઘેલો બન્યો છે, એને તો કાયમ ફફડતો રાખવાની ચાવી મારી આગળ છે. શું ઇતમત ખાનનું નામ? એ આવ્યું ઇતમાદ, એટલું કહેતા તો આપઘાત કરવા ઉઠે છે. ત્યારે હવે હવે બસ વાટ જ જોઈએ છીએ. નવો સુલતાન ચંગીઝ ઠાર થયો, સાંભળીએ કે ઘોડા ચાંપીએ. કેમ જેસા વજીર? જામ સુતાએ ત્રીજા મૌન ધારણ કરી બેઠેલા એ વૃદ્ધ તરફ આંખો ઠેરવીને પૂછ્યું, તમે કેમ કાંઈ બોલતા નથી? તમારું શું ધ્યાન પડે છે? આટલું જ જેસા વજીરે શાંતિથી કહ્યું કે આપણી દાનત એ છોકરાને ખાતર છેલ્લામાં છેલ્લી વાત સુધી ખપી જવાની હોવી જોઈએ. ફક્ત ગુજરાત હાથ કરવાની ગણતરી હશે તો એ છોકરાનું કાંઈક કાસર નીકળી જશે. જેસાભાઈ તો જામ બાપુ, લોમા ખુમાણે આંખ ત્રાસી કરી. સદા ટેકની નીતિની ને વિશ્વાસની જ વાતો કરતા રહ્યા, વાત વાતમાં બસ ખપી જવું ખપી જવું, ખપી જવા સિવાયની રાજનીતિમાં જેસાભાઈની ચાંચ જ બુડતી નથી. રાજનીતિ? જેસાભાઈ ખુમાણ સામે હસ્યા. હવે જેસા વજીર, જામ સત્તાએ કહ્યું એ નેક ટેકને ઈમાનદારીની વાત આમ રજપૂતને માટે રહેવા દો ને બાપા. જામના બોલવાનો વ્યંગ જેસા વજીરને એની હલકી ખવાસ જાત સંભાળી આપવાનો હતો. તો પછી હાઉ ધણી? જેસાભાઈએ શિર નમાવ્યું. હું તો આપનો ચાકર છું, હુકમ કરો એટલું જ માંગુ છું. શાબાશ તમને. લોમા ખુમાણ, મારો વજીર તો જોગી છે જોગી, નગરના નગારા ક્ષત્રિવટે અને જોગે કરીને જ સાબુત છે ને. જાડેજા રાજ લોમા ખુમાણે ખોબે ને ધોબે જીભની ખાંડ પીરસી, હવે એ છોકરાને અહીં લાવ ના, દાખલો કરશોમાં હું જ આવીને મળી જઈશ. અને બીજી એક વાત કહું, પેટમાં રાખજો, મારી ઉમેદ તો બધું પાસરું ઉતરે ને તો એ છોકરાને એક જાડેજી કન્યા જ પરણાવી દેવાની છે, પણ અત્યારે જાડેજા કુર તો ખાલી છે, સગા સંબંધીમાંથી ગોત કરાવીશ તો રંગ રહી જાય. લોમા ખુમાણે જેસા વજીર તરફ આંખ ત્રાસી કરી, વાવડો કઈ દ્રશ્યે વરે છે એ જોયા પછી નક્કી કરીશું, આપને તો એ લાવો લેવાનો કુરધર્મ મોકરો રાખ્યો છે, આપના વડવાઓએ અમારાથી કાઠીઓથી થોડો લાભ લેવાય તેમ છે. આપના પૂર્વજો રાજનીતિના સાચા જાણ ભેદુ હતા, અમે તો ઢોરા ચારવામાં જ રહી ગયા. લોમા ખુમાણે સત્તાજામને ફૂલાવી ઢોલ કરી મૂક્યા, અમારો જાડેજાઓનો પણ કુળધર્મ કડક છે. સત્તાજામે મૂછ પર હાથ મૂક્યો, મારી નાખીએ દીકરીને પણ અમારાથી ઉતરતા રાજપૂતોને દઈએ નહીં, સુલતાનોને બેસક દઈએ. જાડેજાનું ખોરડું તો પડતા આભનો થાંભલો જ છે. જામ બાપુ, અમે તો જાડેજાથી જ ઉજરા છીએ, એમ કહીને પછી લોમા ખુમાણે વિદાય લીધી. મહેમાનોના ગયા પછી પણ જેસા વજીરનું મૌન હલ્યું ચલ્યું નહીં. સત્તાજામે કહ્યું, જેસા વજીર, આમ કરતા તો તમને વિચારવાયુ ઉપડી જશે, શું ભાનગઢ કરી રહ્યા છો મનમાં? નહીં અન્નદાતા, જેસા વજીરે કહ્યું, બીજું તો કાંઈ નહીં, પણ આપે લોમા ખુમાણની ચાલે ચાલવા જતા પહેલાં ખૂબ વિચાર કરવા જેવું છે. વાત શું કરો છો વજીર? જામને આ ચેતવણી પોતાની અક્કલના અપમાન બરાબર લાગી. હું શું મૂર્ખ છું કે કોઈની મતીએ ચાલું? હું તો લોમા જેવા 18 મારી મતીએ ચલાવું જાણો છો જેસા વજીર? અન્નદાતા, જેસાએ સહેજ સ્મિત કર્યું, જાણું છું, એટલે જ આપના વિશે આપના અભિપ્રાયથી હું જુદો પડું છું. ના, મારા વિશે આખી દુનિયાનો ઊંચો મત હીણો મત એક તમારો જ. તમને હું કોઈ દિવસ ન સંતોષી શક્યો, અભાગ્ય છે મારી. જામ નાના બાળકની પેઠે બરતરા કાઢવા લાગ્યા. ખમ્મા કરો અન્નદાતા, પણ આપનું મન ચોક્કસ નથી રહી શકતું. તે દિવસે દેદાઓની મોકલી દૂર મેં સંગ્રાવી દીધી, વર્તે દી હું એને વિશ્વાસ આપીને નગરમાં તેડી લાવ્યો. મારે તો પડોશીઓને મજબૂત રાખી નગર ફરતો મિત્રોનો ગઢ બાંધવો હતો, પણ આપે મને ખબર પડવા દીધા વગર એ પરણાઓની કતલ કરાવી નાખી. એ બરતરા હું ક્યાં સંગ્રહું? તોય સંગ્રીને બેઠો છું, ઉપર જાતે આપનું દિલ દુભાય છે. ખેર, માફ કરો, ધણી છો. એવું કહીને જેસા વજીરે પણ ઘરની વાટ લીધી. તે પછી જામ પાસે એના કુંવર અજાજીએ આવીને શરણ્યાની છોકરીનો બનેલો મામલો કહી બતાવ્યો. ઢોંગ બોંગ તો નથી કરતી ને? નહીં રે નહીં બાપુ, ઢોંગ આવા હોય કદી? એ જ્યારે બેભાન બને છે ત્યારે આપોઆપ લોભાનનો ધૂપ પ્રગટ્યો લાગે છે, નક્કી એની સરમાં કોઈક દેવતા આવે છે. એણે શું કહ્યું? કોનું રણથર રચાશે? મુંગલા મુંગલા કરતી હતી એ તો. મુંગલા? તે અહીં કેવા? દલીલના મુગલો બાપડા સોરઠમાં ક્યાંથી આવી શકે? આવે કે ન આવે બાપુ, પણ આપની તલવાર એને બતાવીએ, ભલે કરો ત્યારે રોનક. વર્તા દિવસે દરબારગઢના ચોકમાં શરણ્યાઓએ સરાણ માંડી, સરાણના નેત્રા ખેંચાયા, ખેંચનારીના બાજુબંધોના કુમકા ઝૂલ્યા અને એણે ગાણું ઉપાડ્યું, કાટેલી તેગને રે ભરોસે હું તો બહુ હારી. કુંવર અજાજી પિતાની તલવાર લઈને ઉમરકાભેર દોડતા આવ્યા. બાઈએ કુંવરને જોતાની વાર સરાણ પટ્ટા હેઠળ મૂકીને દૂર રહે કુંવરના વારણા લીધા. પાછી એ રસ્સી તાણવા લાગી. કુંવરે સરણિયાના હાથમાં એ પોરા પાનાની લાંબી અને પાતરી શમશેર મૂકી. મ્યાનમાંથી નીકળતી શમશેરે કેટલાય માણસોના પ્રતિબિંબો રમાડી લીધા. રત્નજડિત મ્યાનમાંથી બહાર આવતી એ તલવાર ફૂલ ભર્યા બગીચામાંથી બહાર આવતી રાજકુંવરી જેવી લાગી. બાપુની શમશેર, મોટા જામ બાપુની શમશેર આ તો, એવું બોલીને કેટલાક માણસોએ તલવારની ઓળખાણ પાડી. એમાં તો ભવિષ્યવાણીની સી મણા હશે. સતાજામની સુરવીરતાના પ્રશંસક યોદ્ધાઓ ગુપચુપ આવી ભવિષ્યવાણી કરતા ઊભા હતા. યુવાન શરણિયાએ સજવા માંડેલી એ તલવારમાંથી તણખા ન ઉડ્યા, પણ ઉગ્ર કિકિયાટા સંભળાયા. જાણે શરણના પથ્થરને કારી નાગણી રોષે ભરાઈ ડસતી હતી. ધગધગતી એ તલવાર જુવાને પોતાની વહુના હાથમાં મૂકી સ્ત્રી જોવા લાગી. એની આંખો કેવા રંગો કેવા ભાવો ધારણ કરે છે તે નિહારવા બધા તલપાપડ ઊભા. શ્વાસ પણ સંભળાતા નહોતા. રણથાર, એનું એ જ રણથાર, બાઈએ બોલવા માંડ્યું. અરે ભાગ્યો, રણથારમાંથી ભાગ્યો, શરણાગતને દીધો દગો. બેટડા કપાણા અને બાપ બુડો ભાગ્યો, હો. બાઈના મોંમાંથી અઠાસ્ય નીકળી પડ્યું અને બાઈ બેહોશ બની. ઉભેલ માણસોના મોં શ્યામ બની ગયા. કુંવર અજો જામ થીજી રહ્યો. ડબ મેળીના પગથિયા બોલ્યા. ઉતરનાર આદમી સતો જામ પોતે જ હતા. એક પણ આંખ એમની સામે ઊંચી ન થઈ. ડેલે લઈ જાઓ આ ત્રણેને. જામે ઘેરા રવે હુકમ આપીને પાછા પગલા સીડી પર ભર્યા. તે પછી ત્યાંથી આખો રાજસમૂહ ક્યારે વિસર્જન પામી ગયો અને સરિયાણાને જીવતા ભોમાં ભંડારી દીધા કે શું કર્યું તેની ગમજ ન પડે એવી ત્યાં ચૂપકીદી છવાઈ ગઈ. એ ચૂપકીદી જાણે મગર હતી. રાજઘાટ જાણે નાનું માછલું હતો. સુનકાર રાજઘાટને એ જ સ્થાને હાલ્યા ચાલ્યા વગર ખડો રહ્યો હતો. એકલો કિશોર કુંવર અજો જામ, કોઈએ એના પગમાં જાણે મેખો જડી દીધી હતી. ડેલે લઈ ગયા. આટલા જ શબ્દનો પ્રશ્ન એણે પેરેગીરોને પૂછ્યો. પેરેગીરોએ માથા ધુણાવી હકાર ભણ્યો. ડેલો શબ્દ જાણે કે બોલવા જેવો જ નહોતો. ડેલો બોલતા બીક લાગે, ડેલો સાંભળતા રોમે રોમે સ્વેદ વરી જાય. ડેલો એક એવું સ્થાન હતું કે જ્યાં જનારા પરોણાઓ પૃથ્વી પર પાછા નહોતા વર્તા. ડેલો એ મોટું કેદખાનું હતું. ઇન્સાફની અદાલતો બેસવાનો એ હજુ સોરઠી સમય નહોતો. ડેલો તો હતું રાજશત્રુઓને દરી નાખવાનું વૈરાલ્ય. સરાણિયાની છોકરીએ રાજનો દ્રોહ કર્યો હતો, કેમ કે રાજાના નામ પર એક અણસોપતી ભવિષ્યવાણીની બદનામી બેસાડી હતી.